તારીખ 25/10/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 27 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 21.
જે કોઈ સુંદરતા હોય, જે કોઈ પવિત્રતા હોય, તે બધી આત્મામાં ભરી છે. આત્મા સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. આમ તો બે જાતિના પદાર્થ છે, જળ અને ચેતન. જળમાં પણ એક પુદ્ગલ છે, એ જ સંસારી જીવનને ઇન્દ્રિય જ્ઞાન રૂપે થાય છે. સ્થૂળ પર્યાય હોય ત્યાં બીજા ચેતન ચાર દ્રવ્યો સાથે, જળ સાથે કાંઈ વ્યવહાર નથી, કોઈ સંબંધ નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ વિચાર નથી. ઉદ્ગળ અને જીવ, એમાં જીવ ઉદ્ગળ કરતા ઉત્કૃષ્ટ છે, એ તો સહેજે સમજી શકાય છે, મુશ્કેલ છે. જીવમાં પણ અનેક જીવોમાં પોતાનું સુખ અને પોતાની શાંતિ પોતાના સ્વરૂપમાં હોવાને લીધે અને પોતાની સુખ શાંતિ બીજામાં નહીં હોવાને લીધે જીવને પોતાની સુખ શાંતિ માટે બીજા સામે જોવાનું રહેતું. ઉપરાંત દોષ રહિત પવિત્ર સ્વરૂપે આત્મા છે, પરિપૂર્ણ પવિત્ર હોવું એ જ એની સુંદરતા છે. અથવા સર્વગુણ સંપન્નતા, અનંત ગુણોનું સંપન્નપણ, સર્વગુણ સંપન્નપણ, ગુણથી ભરપૂર પરિપૂર્ણ હોવાને લીધે આત્મા પોતે સુંદર પદાર્થ છે અને એથી ઉત્કૃષ્ટ, પોતાથી ઉત્કૃષ્ટ આ જગતમાં કોઈ નથી. ગુરુદેવ તો ત્યાં સુધી કહેતા કે વ્યવહારે અરિયંતને સિદ્ધ પરમાત્મા એમનું સર્વોચ્ચ પદ છે, પરમાત્મ પદે બિરાજમાન છે, તો પણ પોતાના પરમાત્મ પદ પાસે, નિજ પરમાત્મ પદ પાસે તેની ઉચ્ચ પોતે ગણવામાં આવતી છે. આટલો માન છે પોતે. નિજ પરમાત્મા મહાન કે પરસિદ્ધ પરમાત્મા મહાન? તો કે એક તો એ પરના ખાતામાં જાય છે, સોના ખાતામાં એની કોઈ અંશે ખતવણી થાય એવું નહીં, પારકી ઠીક છે. રાગ નિમિત્તક થઈ શકે છે, એનું એમના પ્રત્યે પરિણામ જતા રાગની ઉત્પત્તિ થયા વિના પરાશ્રિતમાં રાગ થાય, થાયને થાય જ. તેથી પોતે જ પોતાને માટે ઉપાદેય છે, પોતે જ પોતાને માટે ઉત્કૃષ્ટ છે, પવિત્ર છે, સુંદર છે, અથવા પોતાના માટેનું બધું પોતામાં જ ભરેલું છે. કોઈની પરાધીનતા, હોશિયાળાપણું, કાંઈ દીનતા કાંઈ કરવાની જરૂર નથી. બે રીતે છે, જે પરિણામ કરે છે એવો આરોપ આવે છે, એ તો છે, તે છે, એ કાંઈ કરતા નથી. નિમિત્તનો અર્થ કે એ કાંઈ કરતા નથી. જ્યારે જીવ રાગ કરે છે ત્યારે રાગના નિમિત્ત ગણવામાં આવે છે, વિતરાગતા પોતાના પુરુષાર્થથી કરે છે ત્યારે ઉપચારથી એ વિતરાગતાના નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. ઉચ્ચરિત કથન છે. વિતરાગતા તો સ્વ આશ્રય થાય છે, પરાશ્રય તો દેહ નથી, પણ એમનું ઉપદેશ જોઈને, વિતરાગતાનો ઉપદેશ જોઈને એવો આરોપ કરવામાં આવે છે. બીજું કે એવો આરોપ બીજા એ સિવાયના નિમિત્તો ઉપર થઈ શકતો નથી એવું સૂચન પણ એની અંદર રહેલું છે. અજ્ઞાની જીભ, કુદેવાદી, કુગુરો વગેરે કુશાસ્ત્રથી એમાં કોઈ વિતરાગતા પ્રગટ થાય એવું નિમિત્ત પણ વધુ નથી. એટલે કે એના નિમિત્તે પોતાનો પુરુષાર્થ જાગે એવું પણ બનતું નથી. અહીંયા એમના ઉપદેશના નિમિત્તે પુરુષાર્થ ઉત્પન્ન થાય છે, પોતાના પુરુષાર્થે વિતરાગતા થાય છે, ત્યારે અહીંયા આરોપ કરવામાં આવે છે. એ આરોપિત વાત છે. સીધે સીધી વાત લઈએ તો પર લક્ષ, પર આશ્રય, પર સન્મુખતા, એમાં નિયમથી છદ્મસ્ત જીવને રાગની ઉત્પત્તિ થાય થાય ને થાય. એટલે જ્યાં અધ્યાત્મને પ્રધાનતાથી વાત આવે ત્યાં પર દુભાવો દુઃખ ગઈ એમ કે છે. સંસારની કોઈ એક ચાર ગતિ કારણ છે, ચારેય ગતિ દુર્ગતિ છે એમ કહીએ. અધ્યાત્મ પ્રધાનતાથી એમ કહેવાય, વ્યવહાર પ્રધાનતાથી એમ કહેવાય, એ વિતરાગતાના નિમિત્ત છે. જગતમાં એના સિવાય કોઈ વિતરાગતાના નિમિત્ત નથી. બે વાત આવે, નિશ્ચય પહેલા ને વ્યવહાર પછી, નિશ્ચય પ્રધાન અને વ્યવહાર ગમ એમ જ પદ્ધતિ. શ્રી કુંકુમ આચાર્ય દેવે સમયસારમાં કહ્યું છે કે એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. સમયસારની આ શરૂઆતની ગાથાઓ છે, એમાં ત્રીજી છે કે ચોથી ગાથા. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, સુંદરતા શબ્દ લીધો છે ને, એક તે ગાથાનો આધાર લીધો છે કે આ જગતની અંદર સર્વકાળે સર્વ ક્ષેત્રે એકત્વ નિશ્ચય ગત, જે પોતાના સ્વરૂપમાં પરિણમનશીલ છે એવું જે સમય છે, આત્મા છે, જેનો સ્વભાવ એકત્વ રૂપે નિશ્ચયથી પોતાના જ પરિણમવાનો છે, તે સુંદર છે એવું આત્મા, જેનો સ્વભાવ પોતાના એક સ્વરૂપમાં લીન થવાનો છે એ જેનો સ્વભાવ છે, એ આત્મા જો બીજાના સાથે સંબંધ કરે છે તો એના એની અવસ્થામાં વિખવાદ નામ ક્લેશ દુઃખની ઉત્પત્તિ થાય છે. એકત્વમાં બે થયું બંધન કથા. ત્રીજી કથા છે ને, આવા સુંદર આત્માને અનુભવમાં લેતા તેના સર્વગુણોની સુંદરતા અને પવિત્રતા એક સાથે પ્રગટે છે. અનુભવ કાળે અનુભવમાં લેતા જ સર્વગુણોની સુંદરતા અને પવિત્રતા, માત્ર અનુભવ કરનાર જ્ઞાન ગુણ નહીં, માત્ર અવિરત સમ્યક દ્રષ્ટિ હોવાથી માત્ર શ્રદ્ધાન ગુણ નહીં, પણ સ્વરૂપાચરણ ચારિત્રથી માંડીને સર્વગુણો, સર્વગુણોની સુંદરતા એટલે શુદ્ધતા, નિર્વિકાર શુદ્ધતા અને પવિત્રતા એક સાથે પ્રગટે છે. અનંત ગુણોની, સર્વગુણોની એક સાથે પ્રગટ થઈ જાય છે અનુભવના કાળમાં. એક એક સમયની પર્યાયમાં અનંત ગુણોનો સ્વાદ ભેગો છે એટલે સાથે છે. એક એક એટલે પ્રત્યેક સમયની પર્યાયમાં, અનુભવમાં કેટલા સમય છે, અસંખ્ય સમયનો અનુભવ છે, એક અનુભવનો પર્યાય છે એમ કહેવાય. ભલે ક્ષણથી પણ ઓછી એની સ્થિતિ છે તો પણ એમાં અસંખ્ય સમય રહેલા છે. એ પ્રત્યેક સમયની પર્યાયમાં, અસંખ્યમાં પ્રત્યેક સમયની પર્યાયમાં અનંત ગુણોનો સ્વાદ ભેગો છે, અનંત ગુણોનો સ્વાદ એક સાથે આવે છે. ભલે અનંત ગુણોના નામ નથી, ભલે અનંત ગુણોનો સ્વાદ જુદો જુદો જ્ઞાનની અંદર ભેદપણે જણાતો નથી, ભેદપણે સ્વાદમાં આવતો નથી, તો પણ અભેદમાં સર્વ ગુણોનો સ્વાદ સાથે આવે છે. આ મીઠાઈની અંદર એક સાથે અનેક ચીજ નાખી હોય, એમાં મસાલા વપરાય છે, ફરસાણ હોય, શાક હોય, અનેક ચીજ નાખી હોય, એકની સાથે બધો સ્વાદ આવે છે કે નહીં? એક ગોળી ઔષધિની હોય, એમાં હજાર ઔષધિ વાટીને નાખી હોય, એ હજારે હજારનો સ્વાદ આવે છે. ભલે જુદો ન પાડી શકે પણ બધાનો સ્વાદ એમાં આવે છે. જોકે ભેદનું પ્રયોજન પણ નથી, જુદો જુદો સ્વાદ આવતો નથી, એટલે જુદો જુદો સ્વાદ આવતો નથી એ ખામી છે, ક્ષતિ છે કે નહીં? ભેદનું પ્રયોજન નથી. આત્મા એક અખંડ દ્રવ્ય, અભેદ દ્રવ્ય હોવાને લીધે અભેદપણે એને વેદનના અનુભવમાં, સ્વાદમાં લેવો, એ જ એનો અનુભવ કરવાની સાચી પદ્ધતિ છે, સમ્યક પદ્ધતિ એ છે. એક એક ગુણને કે એક એક કોઈ એક ગુણને જુદો પાડીને લક્ષમાં લેવાથી વિકલ્પ અને રાગની ઉત્પત્તિ થાય છે, દોષનું ઉત્પાદક થાય છે, પરિણામ ઉલટાનો, એટલે એનો નિષેધ કરવામાં આવે છે. એટલે કોઈ એક ગુણને સર્વથા જુદો પાડીને લક્ષમાં ન લેવો, ભલે લક્ષણથી, સ્વભાવથી, પ્રકૃતિથી, પ્રયોજનથી એની ભિન્નતા હોવા છતાં, ભેદ હોવા છતાં, વસ્તુના એક વિશેષ તરીકે એને વસ્તુમાં અભેદપણે, વસ્તુની અભેદતા સાથે એને લક્ષમાં લેવા, એવું અવલોકન કરવાની એવી પદ્ધતિ છે. જુદા ગુણને અવલોકન કરવાની પદ્ધતિ યથાર્થ નથી, પણ વસ્તુની સાથે તે અભેદ હોવાથી, વસ્તુની એક વિશેષતા હોવાથી, વસ્તુનું તો એક અંગભૂત હોવાથી, આખી વસ્તુની સાથે અભેદપણે એને લક્ષમાં લેવાની કાર્ય પદ્ધતિ. આનંદ આવ્યો એમ કહેવાય છે તો પણ આખા આત્માને લક્ષમાં રાખીને, એ જરા વિચારવા જેવું. લક્ષનો વિષય શું છે? ઘણી વાતો આત્માના વિશે આવે છે શાસ્ત્રમાં, ઘણી વાતો પરપદાર્થના વિશે આવે છે, ચેતન અને અચેતન એમ વાતો, તો વાતોનો વિષય ઘણો વિશાળ છે, તો પણ લક્ષણો વિષય શું હોવો જોઈએ? આ એક મહત્વનો વિષય છે. જેમ કોઈ પણ એક પૈડું ચક્ર ફરે છે તો એનો આધાર એની ધરી છે, શું છે? ગાડું ચાલે, ઘોડાગાડી ચાલે, રેલવેનું એન્જિન ચાલે, પણ એની ધરી શું ફરે છે? ધરીના આધારે ફરે છે. એમ પરિણામનું જે ચક્ર છે એની ધરી છે, એનું લક્ષ્ય ક્યાં છે, એના ઉપર પરિણામનું ચક્કર ફરે છે. સામાન્ય રીતે ઉડાઉડ કરે છે, ઉપયોગ છે, પછી તો બધા ગુણો એની પાછળ જાય છે. પણ જ્ઞાન છે એ અને સફર પ્રકાશક હોવાને લીધે અનેક પદાર્થો પ્રત્યે ઉપયોગ જાય છે. સ્વ અને પર અનેક પદાર્થોમાં ઉપયોગ જનારો ઉપયોગ એનું લક્ષ્ય ક્યાં છે એના ઉપર જ્ઞાન ચક્રનો આધાર છે. જ્ઞાનનો પરિણામને જ્ઞાન ચક્ર કહીએ. આ જ્ઞાન ચક્ર કાઢે છે ને ખરેખર તો જ્ઞાન ચક્ર આ છે. જ્ઞાનના પરિણામો તે જ્ઞાન ચક્ર છે. હવે એમ પૂછવામાં આવે છે કે આ જ્ઞાન ચક્રની ધરી કોણ છે, સ્વલક્ષ છે કે પરલક્ષ છે, એના ઉપર એનું જ્ઞાન ચક્ર ફરે છે. જો પરલક્ષે હોય તો એ જ્ઞાન ચક્ર ચાર ગતિમાં રખડવાનું કારણ બને છે. જો સ્વલક્ષે હોય તો એ જ્ઞાન ચક્ર નિર્વાણનું કારણ બને છે. આમ છે જ્ઞાનના પર્યાયો એ જ્ઞાનનું ચક્ર છે. એની ધરી કોણ છે, સ્વલક્ષ છે કે પરલક્ષ છે, બસ અહીંથી જોવાનું છે. આત્મા જ્ઞાન કરે છે તો એ સ્વલક્ષે કે પરલક્ષે છદ્મસ્થને માટે આ એક મુદ્દાનો પ્રયોજનનો પ્રશ્ન છે. ગમે તેટલું પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન કરે, 11 અને 9 પૂર્વની એની આખરી મર્યાદા છે, તો પણ એને આત્માનું જરા પણ હિત થાય નહીં. અભંગ પણ કરે છે આત્મા 11 અને 9 પૂર્વ સુધીનું અધ્યયન અભવ્યજી પણ કરે છે. 373 ગાથા છે, 373-74 ગાથા સમય સારમાં વિશે બંધતી કાળ. અને સ્વલક્ષી જ્ઞાન થોડું અલ્પ પણ હોય તો એ અનાદિની મિથ્યા શ્રદ્ધાને ઉથલાવીને અવળી કરી નાખે, ફેરવી નાખે. પરલક્ષ જ્ઞાન 11 અને 9 પૂર્વનું હોય તો એ અનાદિની વિપરીત શ્રદ્ધાને ફેરવવા સમર્થ નથી, એનામાં એ શક્તિ નથી. જેમ વિકલ્પમાં શ્રદ્ધા પ્રગટાવવાનું, સમ્યક શ્રદ્ધાન કરાવવાનું સામર્થ્ય નથી, એમ જ પરલક્ષી જ્ઞાનમાં પણ સમ્યક શ્રદ્ધા કરાવવાનું કોઈ સામર્થ્ય નથી. થોડું પણ સ્વલક્ષી પ્રતીતિ સહિતનું જ્ઞાન હોય, વિશ્વાસ સહિતનું, ખાતરી સહિતનું જ્ઞાન હોય તો એની શ્રદ્ધા પલટી જાય. એને ખાતરી હોવી જોઈએ કે આનંદ મારામાં જ ભર્યો છે, અનંત શક્તિ મારામાં જ ભરી છે. એ સ્વલક્ષી જ્ઞાનનો વિષય છે. અખંડ એક રૂપ દ્રવ્યનું લક્ષ્ય તે સ્વલક્ષ છે. લક્ષ્યનો વિષય થોડો વિશાળ છે. મૂળમાં જેને સ્વલક્ષ કહેવામાં આવે છે તો અખંડ એક રૂપ નિજ સ્વભાવનું લક્ષ્ય, એને યથાર્થ લક્ષ્ય કહેવામાં આવે છે. એવું જેને યથાર્થ લક્ષ્ય હોય છે એને પરિણામમાં દોષ અને નિર્દોષતાનો મહાવિવેક પ્રગટ થાય છે. કેમ કે પોતાનું જે સ્વદ્રવ્ય છે એ નિર્મોહી પદાર્થ છે, નિર્દોષ પદાર્થ છે, નિર્વિકારી પદાર્થ છે. તેથી એના લક્ષ્ય એ લક્ષ્યમાં હોવાને લીધે અવસ્થાની અંદર પણ દોષ અને નિર્દોષતાનું યથાર્થ લક્ષ્ય રહે છે. પોતે નિર્મોહી તત્વ છે એના લક્ષ્ય એને અવસ્થાની અંદર ભૂલ પડતી નથી. જોકે અહીંયા એવો પ્રશ્ન થવા યોગ્ય છે કે એ તો જેને આ ત્રિકાળી આત્મતત્વ લક્ષ્યમાં આવ્યું હોય એને એ વાત ઠીક છે, પણ અમને હજી જ્યાં સુધી એ લક્ષ્યમાં નથી આવ્યું ત્યાં સુધી શું કરવું? કે એ લક્ષ્યમાં આવે એનો પ્રયત્ન પહેલો કરવો. લક્ષ્યમાં આવે એમ કહો કે નિર્ણયમાં આવે એમ કહો? ભાઈ એક નિર્ણયના કાળમાં લક્ષ્યમાં આવે છે એટલે પ્રથમ જ નિર્ણયનો પ્રયત્ન કરવો જોઈએ, એ વાત એમાંથી ઉપજે છે. નિર્ણય થતા લક્ષ્ય થાય છે, નિર્ણયના કાળમાં જ પહેલું પહેલું લક્ષ્ય બંધાય છે, પછી એ લક્ષ્ય છૂટતું એમ પદ્ધતિ. પહેલા લક્ષ્યમાં લેવું, એ રીતે નિર્ણય અર્થે સ્વાધ્યાય કરતા એને સ્વાધ્યાયની જે પદ્ધતિ છે એ પણ યથાર્થ રહેશે. જો એ પ્રકારે સ્વાધ્યાય ન થાય તો પરલક્ષી જે શાસ્ત્ર અધ્યયન છે એ 11 અને 9 ક્રોધ સુધીનો બેકાર જાય છે. ખરેખર તો એમ છે કે નિર્ણયમાં બહુ પ્રયત્નનો સવાલ નથી, ખોજનો સવાલ છે. પુરુષાર્થનું એટલું કામ નથી, પ્રયત્નના પુરુષાર્થનું એટલું ત્યાં કામ નથી. પુરુષાર્થ તો જે ચાલે છે એ ચાલે છે, સંધિ પંચેન્દ્રિય અને યોગ્ય વિધિ ગુણનું પરિણામ ચાલે છે, ચાલે છે. પણ જે જ્ઞાનમાં શોધક વૃત્તિ રહેવી જોઈએ, એ ગમે તે પરિસ્થિતિમાં શોધક વૃત્તિ બંધ થવી જોઈએ, ચાલી ન જવી જોઈએ. વચનામૃતમાં એક બહુ સરસ બોલાવ્યો છે કે મોક્ષો જીવ અનેક પ્રકારના શુભ કાર્યોમાં પ્રવર્તે, શુભ ને શુભ બંને આવશે પણ ગમે તે કાર્યમાં પ્રવર્તે, મુખ્યપણે શુભ લેવામાં આવે છે. તો એની શોધક વૃત્તિ ચાલી જા, એટલે કે એની શોધક વૃત્તિ ક્યારે બંધ હોય નહીં. સ્વભાવ સમામાં આત્માનો સ્વભાવ આ શોધ છે, એ થોડો પુરુષાર્થ કરતા દરકાર માગે છે, આ કાર્યની દરકાર માગે છે. પુરુષાર્થ માગે છે એમ ન કહેવાય, પણ દરકાર માગે છે આ કાર્ય. જો જે કાર્ય કરવું છે એની દરકાર ન હોય તો એ કાર્યમાં કેમ ભલેવાર હોય, આ તો અપૂર્વ કાર્ય કરવાનું છે. અનંત કાળમાં નહીં કરેલું એવું અપૂર્વ કાર્ય કરવું છે તો એની દરકાર તો આવી સીધી વાત છે. તો જેને દરકાર છે બતાવવા માટે એમ કહે છે કે ગમે તે કાર્યમાં પ્રવર્તે શુભાશુભમાં, એની શોધક વૃત્તિ ચાલી ન જાય, એની દરકારને સૂચવે છે. તો 1 કલાક સ્વાધ્યાય કરતી વખતે થોડો વિચાર કરે ઉપર ઉપરથી, પછી જાણે 24 કલાકના ઉદયમાં ક્યારેક થોડોક વિચાર આવે તો આવે, ન આવે તો કાંઈ નહીં. પોતે ભલો ને પોતાનો ઉદય ભલો, એવું તો કોઈ કાળે બેદરકારીથી ચાલતા તો કોઈ કાળે આત્માનું ભલું થાય. શોધક વૃત્તિ એટલે આત્માનું મૂળ સ્વરૂપ શું છે એને શોધવા માટેની જ્ઞાનની તીવ્રતા, જિજ્ઞાસા, એને શોધક વૃત્તિ કહે છે. શોધક વૃત્તિને શબ્દથી સમજવાને બદલે એક નક્કી કરવું, એક પ્રયોગ કરવો કે હીરાની ચૂંક ઘરમાં પડી ગઈ હોય પછી શોધક વૃત્તિ કેવી કામ કરે છે. સાંજે એવું અંધારું, આછું પાતું અંધારું થાય ને એમાં નાક સાફ કરતા પડી ગઈ, પછી 1 કલાક 2 કલાક ન જડીને સુવાનો ટાઈમ છે તો કે ઊંઘ આવતી નથી, લાંબી હોય તો આવતી નથી. કેમ કે 5-10 હજારનો હીરો હતો, ઘરમાં ખોવાઈ ગઈ છે માટે ચિંતા નથી, રસોડામાં કે ઘરમાં જ ખોવાણી છે, કઈ બહારમાં ખોવાણી નથી માટે ચિંતા નથી એમ થાય છે. ગમે તે કામ કરે નાનામાં નાની, એને એમ છે કે કઈ વાસણમાં તો ન પડે પણ વાસણ લે તો જોઈએ, આમાં હશે આમાં હશે આમાં હશે. જે શંકાનું સ્થાન ન હોય ત્યાંય તપાસે, એનું નામ શોધક વૃત્તિ. શંકા પડે ત્યાં તો તપાસે શોધક વૃત્તિ, પણ શોધક વૃત્તિની તીવ્રમાં તો શંકા ન હોય ત્યાં તીવ્રતા હોય તપાસે. કદાચ હોય તો, કદાચ મુકાઈ ગયું હોય તો, કદાચ ખ્યાલ ન રહ્યો હોય તો, યાદ ન રહ્યું હોય તો, એટલી બધી દરકાર કરે એનું નામ શુદ્ધ પ્રતિ છે. પોતાના પરિણામથી ઓળખી લેવી શુદ્ધ પ્રતિ સૂચિત છે. એ પ્રયોગ પદ્ધતિ, અનુભવ શ્રેણીની કાર્ય પદ્ધતિ છે. દરેક વાતમાં અનુભવ શ્રેણીની કાર્ય પદ્ધતિથી આગળ વધવા, ગમે તે પરિણામ ઓળખવું હોય, શોધકૃતિને ઓળખવું હોય, પુરુષાર્થને ઓળખવું હોય, શ્રદ્ધાને ઓળખવી હોય, જ્ઞાનને ઓળખવું હોય, આચરણને ઓળખવું હોય, તો ઉલટા આચરણથી પણ એ શક્તિ કામ કરી રહી છે. તે ઉલટા આચરણમાં પણ, ઉલટા પરિણામમાં પણ તે શક્તિ કામ કરી રહી છે. એ શક્તિ છે, એ સ્વભાવ છે. એમ સ્વભાવને ઓળખવા સુધી જિજ્ઞાસાથે ઉપયોગને લંબાવો તો એ પોતાનો જ ભાવ હોવાને લીધે બહુ સહેલાઈથી સમજાય છે. એ દ્રષ્ટિએ જીવનનો નિર્ણય કરવો સહેલો છે. કેમ કે એમાં સમ્યક દર્શનની જેમ પુરુષાર્થની જે અહીંયા કોઈ વાત નથી. મોક્ષ માર્ગમાં તો જેટલો પુરુષાર્થ એટલી શુદ્ધતા અને એટલી પવિત્રતા પ્રત્ય છે. એટલે કે જેટલા પૈસા દો એટલું સોનું મળે. એક તોલાના પૈસા આપો તો એક તોલો આપે. નાણામોટી બજારમાં જાઓ, શરાબ બજારમાં. પાંચ તોલાના પૈસા આપો તો પાંચ તોલા આપે. પચીસ તોલાના પૈસા આપો તો પચીસ તોલા આપે. પૈસા આપો એટલો માલ મળે. એમ મોક્ષ માર્ગમાં જેટલો પુરુષાર્થ એટલી કાર્ય સિદ્ધિ. સમ્યક દર્શનને યોગ્ય પુરુષાર્થ હોય તો સમ્યક દર્શન પ્રગટે. સમ્યક દર્શનને યોગ્ય પુરુષાર્થ ન હોય તો સમ્યક દર્શનનો પ્રગટે. ચોથા ગુણસ્થાન પછી પાંચમા ગુણસ્થાનને યોગ્ય પુરુષાર્થ હોય તો પાંચમું ગુણસ્થાન આવે. છઠ્ઠા સાતમાને યોગ્ય હોય તો છઠ્ઠું સાતમું આવે. એનો ઉપર શ્રેણી માંડવી હોય તો એના યોગ્ય પુરુષાર્થ જોઈએ. જેટલો માલ જોતો હોય એટલો અમે પુરુષાર્થ દેવો પડે. કારણ આપો એટલું કાર્ય થાય. નિર્ણયની ભૂમિકામાં એથી વધારે સુગમતા છે. ત્યાં હજી પુરુષાર્થનો ચૂકવણી નથી. જે પરિસ્થિતિમાં સંનિ પંચેન્દ્રિય ઉભો છે એ પરિસ્થિતિની અંદર એ કામ કરી શકે છે. બરાબર, એની પાસે જ્ઞાન પણ છે અને એની પાસે જે મુખ્ય પ્રવૃત્તિ જે જ્ઞાનની છે એ બરાબર કાર્યક્ષમ છે. ક્ષમતાવાળું જ્ઞાન છે અને એ જ્ઞાનથી જ આગળ વધે છે. મુખ્ય કાર્ય જ્ઞાનનું છે. મુખ્ય કાર્ય જ્ઞાનનું છે. જ્ઞાન જ મુખ્ય કાર્ય કરે છે. પુરુષાર્થ તો આમ તો પરિણામ થોડું વિરેગનું બંધ થાય, પણ એ તો ઊંધી દિશામાં જાય છે. પુરુષાર્થ શું છે એ ઊંધી દિશામાં જાય છે. બધા ગુણો ઊંધી દિશામાં. શ્રદ્ધા પણ ઊંધી દિશામાં પરિણમે છે, પુરુષાર્થ ઊંધી દિશામાં પરિણમે છે, આચરણ ઊંધી દિશામાં પરિણમે છે. એ જ્ઞાનની અંદર જો એને એટલો વિચાર આવે, એટલો વિવેક થાય કે હું એક આત્મા છું ને મારા સુખ શાંતિ માટે મારે મારું કંઈક સાધન કરવું જરૂરી છે, નહીંતર મારી અશાંતિ હું ભોગવીશ, એમાં કોઈ ભાગ પડાવી શકશે નહીં. મારું દુઃખ મારે ભોગવવાનું રહેશે. કોઈ દુઃખ ભોગવવા વચ્ચે આવી શકતું નથી. ફેરમાં મંદતા આવે, મિથ્યાત્મ મંદ થાય, મિથ્યાત્મંદ થાય ભોગવું તો પછી ચારિત્રની અંદર કશાય રસ મંદ થાય એટલે ચારિત્ર મંદ થાય, એવું થાય. પણ એનો કઈ બહુ મૂલ્ય નથી. પ્રધાનતા જ્ઞાનની છે. એ એક એવો ગુણ છે એટલે એને અનંત ગુણની અંદર નેતાની રૂપમાં આપવામાં આવે છે, કે જેને લઈને બીજા ગુણ દોરવાય છે. જેમ નેતાથી બીજા દોરવાય છે એમ જ્ઞાનથી બીજા દોરવાય છે. જ્ઞાનને નેતાની પણ રૂપમાં દેવાય છે. So પછી એક એક સમયની પર્યાયમાં આનંદ ગુણોનો સ્વાદ ભેગો છે, એક ક્ષણના અનુભવમાં એક સાથે તે સમાય છે, એક અનુભવમાં તે સમાય છે આનંદ ગુણોનો સ્વાદ. પણ વિકલ્પ કરીને એક એક ગુણની ગણતરીથી આત્માના આનંદ ગુણોને પકડવા માગે તો આનંદ કાળે પકડાય નહીં, કેમ કે સંખ્યા એની એટલી છે કે કાળના જે સમયો છે એના કરતા આત્માના ગુણોની સંખ્યા વધારે છે. જો કે એક એક ગુણની ગણતરી કરવા જાય તો એક ગુણની ગણતરી કરવામાં અસંખ્ય સમય જોઈએ, એક સમય લાગે તો પણ પૂરું ન પડે એટલી બધા ગુણોની સંખ્યા છે. તો અસંખ્ય ગુણો એક સમયની નિર્વિકલ્પ અવસ્થાને વિકલ્પથી મૂલવી ન શકાય. તો અનંત ગુણાત્મક નિર્વિકલ્પ દ્રવ્ય છે એને વિકલ્પથી કેવી રીતે મૂલવશે? ગુણ પણ નિર્વિકલ્પ છે, એક એક ગુણ નિર્વિકલ્પ છે, અનંત ગુણનું પૂર્ણ પીઠ પણ નિર્વિકલ્પ છે, ક્યાંથી મૂલવશે? જેને વિકલ્પથી સમજવાની ટેવ કરી છે ને એમ પૂછે કે આત્માના મહિમા ઉત્પન્ન થાય તો કયો ગુણ મહિમા કરે છે? જ્ઞાન ગુણ મહિમા કરે છે, ચારિત્ર ગુણ મહિમા કરે છે, શ્રદ્ધા ગુણ મહિમા કરે છે, પુરુષાર્થ મહિમા કરે છે, કોણ મહિમા કરે છે? એક જ ગુણને જુદો પાડીને વિકલ્પ થી સમજવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ યથાર્થ નથી એમ કહે છે. એમાંથી તો વિશે ચાલ્યો આપણે કે એક ગુણને સર્વથા જુદો પાડીને ન જોવો, પણ અભેદ એક અખંડ દ્રવ્યને કોઈ પણ ગુણની વિશિષ્ટતાથી સાથે જોવો, સર્વથા જુદો પાડીને ગુણને જોવો. કેમ કે એ ભેદ કલ્પનાથી વિકલ્પની કલ્પનાની વૃદ્ધિ થાય છે, એમાં અભેદ અનુભવ કોઈ પ્રકાર પરિણામની અંદર ઉત્પન્ન થતો છે. જરા એ અધ્યાત્મનો વિષય થોડો સૂક્ષ્મ છે. શું કહે છે? વિકલ્પ કરીને એક એક ગુણની ગણતરીથી આત્માના આનંદ ગુણોને પકડવા માગે તો અનંત કાળે પકડાય નહીં, એ રીતે સમજવા માગે તો અનંત કાળે પણ આત્માને કોઈ સમજી શકે નહીં. એક આત્મામાં ઉપયોગ મુકતા અભેદ એક આત્મામાં ઉપયોગ મુકતા તેમાં તેના અનંત ગુણોની પર્યાયો નિર્મળપણે અવશ્ય અનુભવાય છે. અભેદ આત્માને લક્ષ્યમાં લેતા અનંત ગુણોનું નિર્મળ શુદ્ધ પરિણમન અનુભવ ગોચર થાય છે. ભલે એમાં અનંત ગુણો કેવા કેવા અનુભવાય છે એવું જુદું ન પાડી શકે છદમસ્ત જીવ, કેવળ જ્ઞાનમાં તો બધું સમજાય છે પણ છદમસ્ત ન પાડી શકે તો એનું કાંઈ પ્રયોજન નથી, એનું કોઈ પ્રયોજન નથી. એક આત્મામાં ઉપયોગ મુકતા અથવા શુદ્ધોપયોગના કાળે નિર્વિકલ્પ સ્વાનુભવના કાળે તેમાં આત્માના અનંત ગુણોની પર્યાયો નિર્મળપણે અવશ્ય અનુભવ ગોચર થાય છે. અનંત ગુણોનો સ્વાદ અભેદપણે આવે છે, એનો જે સ્વાદ આવે છે એમાં એનું પ્રયોજન પર્યાયનું પૂરું થઈ ગયું. કેવો કેવો સ્વાદ આવે છે એનું જુદું જુદું જોવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. એ ભાઈ આવા અનુભવની હોશ અને ઉત્સાહ આવો અનુભવ પ્રગટે એ કેમ પ્રગટે? એનો ઉત્સાહ, એની હોશ, એની ભાવના સ્વાનુભવની ભાવના કરે એમ કે છે. રાગની ભાવના કરવા જેવી નથી. આ સ્વાનુભવ પોતે સ્વયં વિરાગ વિતરાગી પરિણમન હોવાને લીધે એની ભાવના કર રાગની ભાવના કરવા જેવી નથી. બહુ વાત્સલ્યથી વચન આવેલું છે. હે ભાઈ, આવી અનુભવની હોશને ભાવના. હવે જયારે આ વાત સાંભળવાની તેની તક મળી છે, આવી વાત સ્વાનુભવની વાત કથા પણ સ્વાનુભવની કથા ઘરે ઘરે ચાલતી નથી, સંપ્રદાયમાં ક્યાંય જોવા મળતી નથી. કેમ સ્વાનુભવ થાય, કેવો સ્વાનુભવ થાય, એમાં દ્રવ શું ગુણ શું પર્યાય બધી ચર્ચાઓ જયારે ચાલે છે ત્યારે એવા સ્વાનુભવની તું ભાવના કર, ઉત્કૃષ્ટ ભાવના કર. એ એક વિશેષ વાત છે ભાવનાની અંદર, કે એમાં રસની ઉત્પત્તિ થાય છે. એમાં આત્મરસ જેમ જેમ ભાવના, સ્વભાવની ભાવના કહો, અનુભવની ભાવના કહો, વિતરાગતાની ભાવના કહો, એમાં આત્મરસ પ્રત્યેની ભાવના છે. એ રસ કેળવવા જેવો છે, આત્મરસ કેળવવા જેવો છે, રાગ રસ અને જડ રસ કેળવવા જેવો નથી. એટલે ભાવનામાં ભીંજાયેલું, ભાવનાથી ભીંજાયેલું પરિણમન છે, એમાં જ્ઞાનની શુષ્કતા આવતી નથી. ભાવના વિનાનો એકલો જ્ઞાનાભ્યાસ પ્રાય જીવને શુષ્ક જ્ઞાનમાં દોરી જાય છે. એટલે જ્યાં જ્યાં સત્પુરુષોના પ્રવચનોમાં આ વિષય સાધને સાથે હોય છે, ભાવનાનો વિષય સાથે આવે છે. બીજું બેનશ્રીનો તો એ મુખ્ય વિષય છે પ્રવચન, ભાવના ઉપર એમનું ઘણું વજન છે. કેમ કે મુમુક્ષુ પાસે હજી શ્રદ્ધા જ્ઞાનની બીજી કોઈ મૂડી નથી. મૂડી વગર વેપાર શેનો કરવો, આ સવાલ ઉભો થાય છે. માણસને કમાણી કરવી છે પણ મૂડી નથી, તો એને વિચાર થાય છે કે મૂડી વગર વેપાર શેનો કરવો, પૈસા વગર ધંધો થાય એમ પૂછે. છતાં બધાએ વેપાર શરૂ કર્યો હોય, બધાએ મૂડીવાળા જ હોય ને વેપાર શરૂ કર્યો હોય એવું પણ દુનિયામાં બન્યું નથી, તો એને ક્યાંથી વેપાર શરૂ કરવો, કેવી રીતે શરૂ કરવો, આ એક સમસ્યા છે. આ બહુ મોટી સમસ્યાનો ઉકેલ આ વાતમાં છે કે ભાવનાની મૂડી એ મુમુક્ષુની દશાની મૂડી છે. એની પાસે શ્રદ્ધા જ્ઞાન હજી સમ્યક થયા નથી, ત્યાં એની પાસે જો કોઈ મૂડી હોય તો એ ભાવનાની છે. એ ભાવનાના બળે આગળ વધે છે, ભાવનાથી એના બધા કામ થાય છે. અને ભાવનાવાળાને એટલી ગેરંટી આપે છે સત્પુરુષો કે 14 બ્રહ્માંડ ફરે તો ફરે તારી ભાવનાનો નિષ્ફળ જશે નહીં, આટલી ખાતરી અમે તને આપીએ છીએ. હવે તું હોશથી આગળ વધ. એટલી વાત છે છે, એવી વાત છે ને, ઉત્સાહથી ને હોશથી આગળ વધે જ વાત છે ને. એ ભાઈ, આવા અનુભવની હોશ અને ઉત્સાહ કર ભાવનામાં આવીને, એમ વાત છે. લાગે નહીં, થાક લાગે એવા કામમાં થાક ન લાગે. જે કામમાં ખરેખર થાક લાગે એવું કામ હોય ને જો હોશથી કરે તો એને થાક લાગે. 5 વર્ષનું છોકરું હોય, બાળક, 2 કિલોની થેલી બજારમાં હા એના મા બાપની હારે જાય તો કલાવે મારે ઉપાડવી છે, પણ તું ન ઉપાડી, અરે હું ઉપાડી શકીશ કે, અરે હું ઉપાડી, પણ તું થાકી, અરે નહીં થાકું કે, હોશમાં નો છે ઉપાડે. હે, હોશ કરતા તો 5 વર્ષના છોકરાને આવડે છે. હોશ કેમ કરવી એ સવાલ નથી, બસ એને પોતાનું હિત છે એ સૂઝવું જોઈએ ને પિતા પોતાનું હિત એને ગમવું જોઈએ, એટલી વાત છે. આવા અનુભવની હોશ અને ઉત્સાહ કર, બહારની કે વિકલ્પની હોશ છોડી દે, બહારના કાર્યો, સંયોગના કાર્યો અને બીજા વિકલ્પો, વિકલ્પમાં તને હોશ ચડતી હોય, તે તે પ્રકારના કાર્યોના કાળે ઉત્પન્ન થતા વિકલ્પોમાં રસ આવતો હોય તો એ હોશ છોડી દે. કેમ કે એ પ્રકારની હોશ અને ઉત્સાહથી ચૈતન્યના ગુણો પકડાતા જળનો રસ, જીવને ઉત્પન્ન થતો રાગ રસ, જળનો રસ ચૈતન્યના રસથી દૂર લઈ જાય છે. આ તો ભાવથી નજીકપણું ને દૂરપણું, સમીપપણું ને દૂરપણું વિચારવાનું છે. એટલે એમ કહે છે કે બહારના કે વિકલ્પની, બહારની કે વિકલ્પની હોશ છોડી દે, કેમ કે તેનાથી ચૈતન્યના ગુણો પકડાતા નથી. ચૈતન્યનો સ્વભાવ, ગુણો પકડવા એટલે સ્વભાવ પકડવો, ચૈતન્યનો સ્વભાવ ગ્રહણ કરવાની જે શક્તિ છે, સ્વભાવને લક્ષમાં લેવાની, સ્વભાવને ગ્રહણ કરવાની જે શક્તિ છે, એ શક્તિ વિકલ્પ રસમાં અને જળના રસમાં હણાઈ જાય છે. જીવની હિંસત્વ થઈ જાય છે, એ શક્તિ હણાય છે. અહીંયા વિચાર કરવા આવ્યો ત્યારે એને એમ કહે છે કે તું અવલોકન કર. વિચાર કરનારા અવલોકનમાં હજી આવી શકતા નથી. અવલોકન કર્યા પછી હજી આગળ વિચારથી આગળનું કદમ તો અવલોકનનું છે. એ પગલું એક આગળ ભર્યા પછી બીજું પગલું ભરવાનું આવે છે કે હવે તું સ્વસ્વભાવને ગ્રહણ કર. અવલોકન કરતા સ્વભાવનું અવલોકન કરીને સ્વસ્વભાવને સ્વપણે ગ્રહણ કર, એમાં જરા પુરુષાર્થ માગે છે. તો બીજું પગલું છે, અહીંયા સુધી પહોંચવાનું છે. હવે અહીંયા વિચારની ભૂમિકામાં ભાવના ઉત્પન્ન થાય છે, એ ભાવનાની વિરુદ્ધ કઈ ભાવના છે કે બહારના કાર્યો અને વિકલ્પની હોશ છે. અહીંથી હજી પહેલેથી વિરુદ્ધ આવતો હોય તો આગળના પગલા ભરવાનો તો કોઈ પ્રશ્ન રહેતો નથી. ખ્યાલમાં આવે છે જીવ ક્યાં ઉભો છે, ત્યાંથી એને કેવી રીતે આગળ ચાલવાનું છે એ વિચારાય છે. કે ઉભો છે અહીંયા હોશ કરવાના વિષયમાં, કોની હોશ કરે છે આ સવાલ છે. હજી જો અહીંયા પરની આ વિકલ્પની ને બહારના કાર્યોની હોશ કરે તો આ વિચારથી આગળ વધીને અવલોકનમાં આવું ને અવલોકનમાંથી એક ડગલું આગળ વધીને સ્વરૂપના ગ્રહણમાં જવું, એ તો બહુ દૂરની વાત થઈ. અહીંથી મુદ્દો ચાલવા માંડ્યો, આગળના પગથિયા ચડવાનો કોઈ પ્રશ્ન રહેતો ઊંધી દિશા થઈ ગઈ પહેલેથી. એટલે એ જોરથી કહે છે કે બહારની કે વિકલ્પની હોશ છોડી દે, કેમ કે તેનાથી ચૈતન્યના ગુણો પકડાતા નથી. ચૈતન્યના ગુણ ગ્રહણ કરવા છે, ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરવો છે, એનાથી તો તું દૂર ચાલ્યો જઈશ. ઉપયોગને, રૂચિને બહારથી સમેટી લઈને, ઉપયોગને અને રૂચિને બહારથી સમેટી લઈ નિશ્ચળપણે અંતરમાં લગાવ, જ્યાં સ્વભાવ પરમાત્મા છે એમાં તું લગાવ. ઉપયોગને અને રૂચિને બહારથી સમેટી લઈને નિશ્ચળપણે અંતરમાં લગાવ, જેથી તને તત્ક્ષણ વિકલ્પ તૂટીને અતિન્દ્રિય આનંદ સહિત અનંત ગુણ સ્વરૂપ નિજ આત્માનો અનુભવ થશે. ઉપયોગને પલટાવો છે એટલે રૂચિની વાત સાથે લીધી છે, કેમ કે રૂચિ પલટા વિના ઉપયોગ કદી પલટતો નથી. એ તો સૂત્ર આપી દીધું છે વચનામૃતની અંદર, એ વિશે સૂત્રની જેમ આવી ગયો કે કોઈ જીવ રૂચિને પલટાવ્યા વિના ઉપયોગને પલટાવવા માંગે છે તો એનો ઉપયોગ કદી પલટતો નથી. પહેલા જીવની રુચિ પલટે છે અને પછી યોગ પલટે છે. ગુણની રુચિ થયા વિના ગુણને એકાકારપણે ઉપયોગ અનુભવમાં લે એવું કદી બનતું નથી. રુચિ અનુયાયી વીર્ય છે એટલે શું છે કે જ્યાં રુચિ છે એને અનુસરીને પુરુષાર્થ ચાલે છે. અને શુદ્ધોપયોગ જે થાય છે, સમ્યક દર્શન થાય છે, એ પુરુષાર્થનું દેન છે. પૈસાની સામે માલ છે, પુરુષાર્થ હોય તો માલ મળે. એ પુરુષાર્થ ક્યાંથી આવશે? રુચિ વગર પુરુષાર્થ આવશે? એ રુચિ ક્યારે પ્રગટે છે? કે ગુણની અનન્ય રુચિ, ગુણ નો પિંડ જે આત્મા, ગુણ સ્વભાવી આત્મા જે છે એનું લક્ષ થાય છે. ઓળખાણ થયા વિના રુચિ થતી ઉપયોગને અને રુચિને અને સાથે લેવું. ઉપયોગ ઉપરાંત રુચિને એકલો ઉપયોગ નહીં, રુચિ સહિતનો ઉપયોગ હોય તો એને બહારથી સમેટી લઈને, એટલે કે એને જ્યાં પરમની રુચિ નથી, રાગની રુચિ નથી, એને પછી ઉપયોગને ત્યાં રહેવાનું કોઈ કારણ, ત્યાં જવાનું કોઈ કારણ રહેતું નથી. એને બહારથી સમેટી લઈ નિશ્ચળપણે અંતરમાં લગાવ, જોરથી નિશ્ચળપણે એટલે પુરુષાર્થપૂર્વક અંતરમાં લગાવ, કે જેથી તને તત્ક્ષણ જે ક્ષણે ઉપયોગ લાગશે તે જ ક્ષણે વિકલ્પ તૂટીને અતિન્દ્રિય આનંદ સહિત જ્યારે ઉપયોગ અંદરમાં લાગશે, નિર્વિકલ્પ તત્વ ઉપર ઉપયોગ સ્થિર થશે, ત્યારે તે જ ક્ષણે તને બધા વિકલ્પ છૂટી જશે, તૂટી જશે, એટલે કોઈ વિકલ્પની ઉત્પત્તિ નહીં થાય. નિર્વિકલ્પ સ્વભાવના આશ્રયે ઉપયોગ પણ નિર્વિકલ્પ ભાવે રહેશે, તદાકાર થઈને રહેશે ને, એટલે નિર્વિકલ્પ થઈને રહેશે. ત્યાં વિકલ્પની ઉત્પત્તિ નહીં થાય. વિકલ્પની ઉત્પત્તિ નહીં થાય ત્યારે એક નવો ચમત્કાર થશે, અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ થઈ જશે. આ એક નવો ધડાકો છે સ્વાનુભવના કાળની અંદર. આ એક નવી વાત ઉત્પન્ન થાય છે. સ્વાનુભવ પહેલાની ક્ષણમાં ભલે લક્ષમાં અતિન્દ્રિય આનંદનો પિંડ આત્મા છે, પણ જ્યાં સુધી વિકલ્પની આડ ઊભી છે ત્યાં સુધી અનુભવ થતો નથી. એથી આગળ વધીને પુરુષાર્થમાં વિકલ્પને ઉત્પન્ન થતો બંધ થાય એટલું નિર્વિકલ્પ તત્વનું સ્વપણે જોર આવે ત્યારે એને વિકલ્પ ઉત્પન્ન ન થાય તો આયા વિકલ્પ બંધ થાય એની જગ્યાએ અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય. સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્માને જેવો પરમાનંદ છે એની જાતનો નમૂનો આયા ઉત્પન્ન થાય. એ ક્ષણના નિર્વિકલ્પ આનંદ પાસે ઇન્દ્રને એનું ઇન્દ્રાસન વિકલ્પનું અને દુઃખનું નિમિત્ત પાસે છે, દુઃખરૂપ પાસે છે, નિમિત્ત પાસે છે એટલે દુઃખરૂપે જ પાસે છે. તને અતિન્દ્રિય આનંદ સહિત અનંત ગુણ સ્વરૂપ, એકલો આનંદ નહીં પણ બીજા આત્માના અનંત ગુણો સહિત નિજ આત્માનો અનુભવ થશે. કે એ ક્ષણના જે અનુભવ પાસે જીવની પર્યાયમાં અનંત ભવ ભ્રમણનું સત્વ છે એ બળી જાય છે, એકબીજને બાળી નાખે છે. સ્વાનુભવની ક્ષણ ભવની અનંતતાના બીજને બાળી નાખે છે. એ વખતે એક વખત સ્વાનુભવમાં આવ્યો એ જીવને અનંત સંસાર હોય એ વાત કદી રહેતી નથી. જેના એક ક્ષણના સ્વાનુભવમાં આટલી તાકાત છે, એ વસ્તુની તાકાત કેટલી, આમ વસ્તુને એના અનંત સામર્થ્યથી લક્ષમાં લેવી જોઈએ. પર્યાયનું સામર્થ્ય તો એટલે બતાવવામાં આવે છે, વસ્તુનું સામર્થ્ય દર્શાવવા માટે પર્યાયનું સામર્થ્ય બતાવવામાં આવે છે. માત્ર પર્યાયના સામર્થ્ય દર્શાવવાના હેતુથી પર્યાયનું સામર્થ્ય દર્શાવવામાં આવતું
નથી.
જેનો નોકર કરોડપતિ હોય એનો શેઠ કેટલો સાહેબી વાળો હોય એમ કેવું છે, એનો વૈભવ કેટલો.
બરોબર.
કે ભાઈ એના નોકર ને ત્યાં કરોડો રૂપિયા છે, કરોડપતિ તો એના નોકરો છે એમ કહેવાય છે. તો પછી એની પાસે કેટલી કેટલી સંપત્તિ હશે એમ કહે છે કે જે એક ક્ષણનો અનુભવ અનંત ભવના ભૂક્કા બોલાવે એ એવો અનુભવ જેની સેવા કરે છે એવો પરમાત્મા તે કોણ, એની જિજ્ઞાસા તો કર એમ કે છે. અનુભવ પછી કરજે, એની જિજ્ઞાસા તો કર, એની શોધ તો ચલાવ કે વસ્તુ આ ખોવાણી ક્યાં, આટલી મોટી કિંમતી છે ખોવાણી તને એની ચિંતા નથી એમ પૂછે. એક ચીજ ખોવા જાય તો ચિંતા 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 ચિંતા, આની ચિંતા નથી. નિશ્ચિંત થઈને સૂતો છો એને જગાડે છે. એની વિચારણા ચાલુ છે, શું એમાં કારણ. બારની હોશ નથી છૂટતી તો જેની આ જે હોશ કરે છે અહીંયા એને શું છે, સુખ છે શાંતિ છે શું છે એને, ત્યાં કારણ શું છે આ તો તપાસે. બે હોશમાં દુઃખ છે, સુખ છે કે દુઃખ છે, પહેલી વાત તો એ છે. નક્કી આ જીવે દુઃખમાં સુખની કલ્પના કરેલી છે, આ સીધી વાત છે. આમ તો પોતે પોતાની હોશિયારી માટે ક્યાંય નીચું પડવા દઈએ નહીં, પણ આયા છેતરા છે એનું હું ઘરમાં તે કે છે દુઃખ ને માને છે સુખ છેતરાનો, તો આયા તારું જ્ઞાન આયા છેતરાઈ ગયું એનું શું. ચાનક ચડવું જોઈએ, કોઈક છેતરી જાય તો એને ચાનક ચડે છે કે નહીં, મારું મને કોઈ છેતરી જાય આ તો બહુ કહેવાય, પણ તું તારાથી છેતરા છે એનું શું છે. દુઃખ ને સુખ માને છો મોટી છેતરામણ એને તપાસવાની, એ બધું સ્વલક્ષમાં આવે છે. દીઠા નહીં જે દોષ તો કરીએ કોણ ઉપાય, મોક્ષનો પ્રારંભ સ્વલક્ષમાં અહીંથી થાય છે. જોવે પોતાને તો શું થાય છે કેવી રીતે થાય છે એનું કોઈ પૃથક્કરણ કરે એનાલિસિસ કરે તો ખબર તો પડે કે ક્યાં ઊભો છે પોતે. આપણો રૂચિથી પીડ્યો છે એટલે અઘરું લાગે છે. રુચિ સ્વરૂપની અરુચિમાં અઘરું છે સ્વરૂપનું કાર્ય, અને સ્વરૂપની રુચિમાં સહેલું છે સ્વરૂપનું કાર્ય. બાકી સહેલું અઘરું તો અપેક્ષિત વાત છે. એકડો અઘરો છે, 5 વર્ષનો બાળક પહેલો વહેલો લખવા બેસે ત્યારે, બાકી ખરેખર એકડો અઘરો છે એમ વાત છે નહીં. આ તો એકડો છે, પહેલું પ્રથમ કરવાનું કાર્ય આ છે. રુચિ કરવી એ તો પહેલું કામ છે, પરની હંસને રુચિ છોડવી એ પહેલું કામ છે. જે જે ઉદયના કાર્યમાં હંસને ઉત્સાહ રસને રુચિ ઉત્પન્ન થતા હોય ત્યાં એને લાલ બત્તી થઈ જવી જોઈએ. ભયંકર નુકસાનનું કોઈ કાર્ય થાય છે એમ ખ્યાલમાં આવવું જોઈએ, એટલું જ્ઞાન એલર્ટ થાય જાગ્રત થાય સચેત થાય તો રસ ઠંડો થઈ જાય એમને માટે રાખે. તો બીજું તો કોઈ કામ કરી દેવાનું નથી, દેવગુરુ શાસ્ત્ર કોઈ બીજું કામ કરી દેવાનું નથી. રસથી આ લાભ નુકસાનનો વિષય વિચાર્યો હોય તો ત્યાં વગર જ્ઞાન, તો એનું નામ કે હાજર થાય એનું નામ જ્ઞાન. ગેરહાજર રહે એનું જ્ઞાન કે છે ને, જ્ઞાન તો મેળવ્યું છે, મને બધી ખબર છે. આપણે કેટલા વર્ષથી સાંભળીએ છીએ કે 40 વર્ષથી સાંભળીએ છીએ, જ્ઞાન હાજર થાય છે કે નહીં, આ સવાલ છે. જો નુકસાનના પરિણામ થાય એ કાળે જ્ઞાન હાજર ન થાય તો એને એ કોઈ સાંભળી છે વાત, એ વાત રહેતી નથી. સાંભળવા બેસવાનું, વાંચવા બેસવાનું, વિચારવાનું કારણ શું છે? કે એને અહીંથી સ્વલક્ષ શરૂ થવું જોઈએ, એમનું નામ સ્વલક્ષ છે. હેલો જાય, દોડતો જાય, પણ એમ જોવે છે કે નહીં, ક્યાંય ખાડો નથી આવતો ને, મિત્ર ટાંટીઓ ભાંગી જશે, ખબર હોય તો એમને માલ દોડે એમ, એને બરાબર પોતાના ઉપર ખ્યાલ કરવો જોઈએ. તીવ્ર રસ હોય ત્યાં એકમેક થઈ જાય, એટલે તો કહે છે કે તીવ્ર રસથી ક્યાંય ઝંપલાવવું નહીં, મંદ રસે પ્રવેશ કરવો. કોઈ પણ ઉદયના કાર્યમાં પ્રવેશ કરવો હોય તો મંદ રસે કરવો, એટલે એ ગડબડ થાય નહીં. છતાંય તીવ્ર રસ થાય તો આત્માને બહુ મોટું નુકસાનનું કારણ છે. જુવારમાં આખો ભાવ, આખા ભાવનો દાવ મૂકી દેવા જેવી વાત છે. જુગાર મારી જાય તો માણસને અંદર થથરાટ થાય કે ન થાય, હે કે આખી સંપત્તિ એક 5 મિનિટના દાવમાં ગઈ મારી. ભાવની, આખા ભાવની મૂડી લઈને, મનુષ્ય ભાવની મૂડી લઈને આવ્યો છે તો એનો દાવ મૂકતા એને વિચાર કરવો જોઈએ એમ માન છે.
શ્રીકાંત જય ધામ.